તારીખ 29/4/1997 પૂજ્યભાઈશ્રીની ડાયરી બોલ નંબર 1022 તથા 579 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 182 મૂળ કેસેટમાં બીજો અવાજ આવે છે.
વેદજ્ઞાન ઉપર ચાર મુદ્દા લીધા છે. પહેલો મુદ્દો છે પરદ્રવ્યથી ભેદ જ્ઞાન કરવાનો હેતુ એ છે કે પરદ્રવ્યથી આત્મા ભિન્ન છે એવું જે ભેદ જ્ઞાન નો ઉપદેશ છે એ ઉપદેશ પાછળ હેતુ એવો છે કે તેમાં સુખ બુદ્ધિ અને મમત્વ ન થાય અથવા પોતાપણો અહંભાવ ન થાય. આ જીવ શરીરથી માંડીને બીજા કેટલાક સંયોગી પદાર્થોમાં પોતાપણે વર્તે છે. શરીર મારું, ઘર મારું, કુટુંબ મારું, આબરૂ કે તે મારા, બીજે કોઈ સામગ્રી પ્રારબ્ધ અનુસાર હોય તો પણ મારા બધા એવું મારાપણું છોડાવવાનો હેતુ છે. પર માત્ર પરપણે આશે પર છે બધું જ પર, પર માત્ર બધું જ પર, પરપણે ભાષે, જુદાપણે જ ભાષે, તેની સાથેનું એકત્વ મટે, કરતાપણું મટે. અને આશ્રય પણ મટે, કરતાપણું પણ મટે અને એનો આશ્રય અને આધાર પણ મટે. કે પોતાપણું મટે, પછી કરતાપણું મટે અને આશ્રય પણ મટે, સુખ બુદ્ધિ પણ મટે. ચારે ચાર મુદ્દા લઈ લીધા. સમજણ ઉપરાંત એક કદમ આગળ પરિણમન, પર પરપણે ભાષે, જ્યાં પરપણે ભાષે ત્યાં એનો સુખાભાસ પણ મટે, એનો જે આધાર લેતો હતો એ પણ મટે, પોતાપણું કરતો તો એ પણ મટે. અહંભાવ અને કરતાપણું પણ મટે. વિજ્ઞાન નું છે જ્ઞાનની ભૂમિકાનું છે, જ્ઞાનની ભૂમિકાનું છે. વિજ્ઞાન છે આમ તો જ્ઞાનની ભૂમિકામાં જાય છે, મુમુક્ષુની ભૂમિકામાં પ્રયત્ન દશા છે, તે પ્રકારની પ્રયત્ન દશાને મુમુક્ષુ મુમુક્ષુનું વિજ્ઞાન કહેવાય છે. પણ ખરેખર વિજ્ઞાન નથી, એ પ્રભેદ જ્ઞાન નો પ્રયાસ છે. વિજ્ઞાન તો નાસ્તિ સૂચક જ છે. જ્ઞાન થી જ્ઞાન નું વેદન તે અસ્થિ, અસ્થિ થી અભેદ જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાન ને અભેદ ભાવે વેદે તે અભેદ જ્ઞાન છે. અને ભેદ જ્ઞાન પોતે જ નાસ્તિ સૂચક છે. એમાં પરથી ભિન્ન પણ અને રાગ થી ભિન્ન પણ, એટલે પરદ્રવ થી ભિન્ન પણ અને પરભાવ થી ભિન્ન પણ. રાગ થી ભેદ જ્ઞાન કરવાનો હેતુ એ છે, બંને માં હેતુ લીધો છે. હેતુ એટલે મોટિવ, એની પાછળનું મોટિવ શું છે કે પરથી વિજ્ઞાન કરવાનો, પરદ્રવથી વિજ્ઞાન કરવાનો, કરતા બુદ્ધિ, એકતા બુદ્ધિ, મમત્વ, અહંભાવ, પોતાપણું એ મટે, સુખ બુદ્ધિ મટે અને આધાર બુદ્ધિ પણ મટે. હવે રાગથી વિજ્ઞાન કરવાનો હેતુ એ છે કે રાગ તે મલિન અને દુઃખરૂપ ભાવ હોવાથી તેનો નિષેધ થતા તે અભાવને પ્રાપ્ત થાય અને રાગના એકત્વનો અને કર્તૃત્વનો અભાવ થાય. પરદ્રવ છે એનો નાશ નથી થવાનો. પરદ્રવ પરદ્રવના સ્થાનમાં રહેશે, પણ એની સાથે પોતાપણું થતું હતું, સુખ બુદ્ધિ થતી હતી, આશ્રય આધાર બુદ્ધિ થતી હતી, કરતાપણું થતું હતું, હું શરીરના કાર્ય હું કરું છું, બીજા કામ પણ હું કરું છું, પરદ્રવના એ બધું મટાડવાનો હેતુ છે. ભેદ જ્ઞાન કરાવવા પાછો રાગ થી ભેદ જ્ઞાન કરવાનો હેતુ એ છે કે રાગ નો તો નાશ કરવાનો છે. રાગની ઉત્પત્તિ જીવને ન થાય, જીવના પરિણામમાં રાગ જ ઉત્પન્ન ન થાય એવો હેતુ રાગ થી ભેદ જ્ઞાન કરવા પાછળ રહેલો છે. એટલે પ્રથમ અનંતાનુબુદ્ધિ નો રાગ જાય છે ભેદ જ્ઞાન કરતા, પછી પ્રત્યાખ્યાન મળી નો રાગ જાય છે, પછી અપ્રત્યાખ્યાન મળી નો રાગ જાય છે, પછી સંજલન નો રાગ થતા રાગ નો સર્વનાશ થાય છે. એ વખતે રાગ નો સર્વનાશ થઈ જાય છે. એટલે રાગ થી ભેદ જ્ઞાન કરવાનો હેતુ રાગ નો અભાવ કરાવવા માટે છે. તે રાગ દુઃખરૂપ અને મલિન હોવાથી, રાગ પોતે મલિન અને દુઃખરૂપ હોવાથી તેનો જોરથી નિષેધ આવે છે, તેથી તેનો અભાવ થાય છે. અને સાધક દશામાં જેટલો રાગ રહી જાય છે જે તે ભૂમિકાનો, તેમાં રાગના કર્તૃત્વનો અભાવ હોય છે અને રાગના એકત્વનો અભાવ થાય છે. પ્રથમ જ રાગ થી ભેદ જ્ઞાન થતા રાગના એકત્વ અને કર્તૃત્વ તો તૂટી જાય છે, પછી એનો અભાવ છે એ ક્રમે થાય છે અને એ ક્વોલિટી વાઇઝ થાય છે. એટલે અંતાનુબુદ્ધિ ની ક્વોલિટી જાય છે, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સંજલન જાય છે. એ રીતે ભેદ જ્ઞાન થી રાગ નો અભાવ થાય છે. ત્યારે એ ભેદ જ્ઞાન વડે અનંતાનુબુદ્ધિ નો રાગ મીટો, સાથે સાથે રાગ નું એકત્વ ને કર્તૃત્વ તો મીટ્યું છે, પણ અનંતાનુબુદ્ધિ નો રાગ મીટો, એટલે રાગ નો રાગ મીટો. એક કણ માત્ર પણ રાગ ઉપાધેય નથી. પછી ગમે તેવો ઉત્કૃષ્ટ કોટીનો રાગ ભલે હોય તો પણ રાગ નો એક કણ માત્ર પણ ઉપાધેય
નથી.
ઉત્કૃષ્ટ કોટીના રાગમાં તે શંકર પ્રકૃતિનો ઉદય છે. એક એથી પણ આગળ જઈએ તો પોતાના સ્વરૂપનો ભેદ વિકલ્પ, એમને સ્વરૂપ તો પોતે છે અને પોતે પોતાના સ્વરૂપથી ભિન્ન નથી, છતાં પણ હું જ્ઞાન સ્વરૂપી છું, હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપી છું, એવો જે ભેદ વિકલ્પ એ સ્વરૂપ લક્ષ્ય હો, સ્વરૂપ જ્ઞાનમાં હોય અને વિકલ્પ આવે પાછો. જ્ઞાનમાં સ્વરૂપ ન હોય અને વિકલ્પ આવે એની ઉચ્ચ કોટી નથી. એટલે પણ જેને પોતાનું સ્વરૂપ જ્ઞાન થયું છે, આત્મજ્ઞાન થયું છે અને જ્ઞાનમાં આત્મા રમે છે, એને પણ સ્વવિકલ્પ દશામાં વિકલ્પ ઉઠે છે. ખાસ કરીને ધ્યાન કાળે સ્વરૂપની એકાગ્રતા નિર્વિકલ્પતા થયા પહેલા જે સ્વવિકલ્પતા હોય છે એમાં સૂક્ષ્મ સ્વરૂપ સંબંધીનો સૂક્ષ્મ વિકલ્પ, અંતરજલ્પ જેને કહેવામાં આવે છે, એ ચાલે છે. એ ઉચ્ચમાં ઉચ્ચ કોટીનો રાગી છે. પથ્થરોથી ઉત્પોટેલો રાજ એ પણ જેને ઉપાધિ નથી અને એવા સૂક્ષ્મ વિકલ્પથી ખસીને જે સ્વરૂપમાં લીન થાય છે એવી જેની તૈયારી પુરુષાર્થની એવી તૈયારી જેની વર્તે છે એને રાગનો અભાવ વેદ જ્ઞાનમાં રાગનો અભાવ થવાનો હેતુ એટલે મોટિવ રહેલો છે પરલક્ષી જ્ઞાન અથવા ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું પર સન્મુખી જ્ઞાન અને પરલક્ષી જ્ઞાન તેનો પણ નિષેધ કરવાનો હેતુ છે એની પાછળ પણ હેતુ છે કારણ છે મોટિવ છે જ્ઞાનીઓએ એનો નિષેધ કર્યો છે પરલક્ષી જ્ઞાન તો નિષ્ફળ છે અને જ્ઞાનના અહંભાવનું કારણ છે એમાં આત્મકલ્યાણનો લક્ષ્ય નથી અને શાસ્ત્રનો અધ્યયન કરીને જે શાસ્ત્ર જ્ઞાન સૂક્ષ્મ જ્ઞાન હોય છે 11મા પૂર્વ સુધી એ શાસ્ત્રીય અભિનિવેશ એટલે અભિમાન ઉત્પન્ન કરે છે જ્ઞાનનો મદ કોઈને સૂક્ષ્મ પણે કોઈને સ્થૂળ પણે પર્યાય બુદ્ધિ હોવાને લીધે એનો તો નિષેધ છે જ પણ જેને આત્મજ્ઞાન વર્તે છે સ્વલક્ષી જ્ઞાન વર્તે છે એને પણ ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તવું જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠો મન એના દ્વારથી પર સન્મુખ થઈને વર્તતું જ્ઞાન તેનો પણ શાસ્ત્રમાં નિષેધ છે પછી એ જ્ઞાન શાસ્ત્રના શબ્દો વાંચતું હોય શાસ્ત્રને અવલંબીને ઉત્પન્ન થયેલું હોય તો ચક્ષુ ઇન્દ્રિય દ્વારા એ વાંચે છે અથવા કર્ણ ઇન્દ્રિય દ્વારા શ્રવણ કરે છે એ બહારમાં પ્રવૃત્તિ કરે છે ક્યાં પ્રવૃત્તિ કરે છે બહાર પ્રવૃત્તિ કરે છે એને પરસત્તા અવલંબનશીલ જ્ઞાન કહ્યું છે કેવું પર સત્તાનું અવલંબન જેને લીધું છે એવું જ્ઞાન કહ્યું છે એ જ્ઞાનનો નિષેધ કર્યો છે અને એ કરવા પાછળ હેતુ છે કારણ છે કે તે રાગને ઉત્પન્ન થવાનું કારણ હોવાથી બંધ સાધક છે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું તેની સાથે વિકલ્પ પણ ઉત્પન્ન થવાનો ને એટલે પર સન્મુખ થયેલું જ્ઞાન ચારિત્રના પરિણમન ઉપર એનું રિફર્કેશન થાય છે અને એમાં એ વિકલ્પની ઉત્પત્તિ કરે છે રાગની ઉત્પત્તિ કરે છે
સહકારી પણ
મોક્ષનો સાધક નથી પણ બંધ નો સાધક છે કેવું છે કળષ્ટિકા છે એમાં કળષ્ટિકામાં તો બહુ સ્પષ્ટ લેખું છે
ઉપયોગ
બહાર ખેંચાય છે અને ચારિત્ર ગુણમાં રાગની ઉત્પત્તિ થાય છે નિયમથી નિયમ છે રાગની ઉત્પત્તિ થવાની, અને એ રાગ બંધનું કારણ હોવાથી જ્ઞાન ને બદ્ધ સાધક કહ્યું છે, મોક્ષ સાધક નથી કહ્યું. જે બંધ સાધક છે તે મોક્ષ સાધક નથી, ને મોક્ષ સાધક છે તે બંધ સાધક નથી, કેમ કે બે વિરોધી છે. ત્રીસમો શ્લોક છે, ત્રીસમો પરસ. શુદ્ધ ચિદ ઘનમ અવો નિધિ રસ્મે છે, અવો હમકો શુદ્ધ ચૈતન્ય ઘનમાં નિધિ છો. સર્વતઃ સ્વરસ નિર્ભર ભાવમ, અસંખ્યાત પ્રદેશોમાં ચૈતન્યપણાથી જે ભરેલું છે, સર્વસ્વ જેનું એવી સ્વાનુભૂતિ છે, એના ભાવાર્થમાંથી રાજમુનજી ટીકા કરે છે. એનો ભાવાર્થ કાઢીને નાસ્તે કાઢે છે. ભાવાર્થ આમ છે કે કોઈ જાણશે કે જૈન સિદ્ધાંત નો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢ પ્રતીતિ થાય છે તેનું નામ અનુભવ છે, પણ એમ નથી. બીજા સિદ્ધાંત ની તો વાત મૂકી દો, જિનાગમ જેમાં જૈન સિદ્ધાંતો લખેલા છે. કોઈ એમ જાણશે કે જૈન સિદ્ધાંત નો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢ પ્રતીતિ થાય, બહુ વારંવાર સમયસાર વાંચે, વારંવાર સમયસાર વાંચે, આપણને પ્રતીતિ થઈ જાય સમયસાર, ખોટી વાત છે. અને એનું નામ અનુભવ છે, પણ એમ નથી. શું કે વસ્તુ સ્વરૂપ નો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે તેનું નામ અનુભવ છે. પ્રત્યક્ષ પરોક્ષપણો મટીને સ્વસંવેદન થાય એનું નામ અનુભવ છે. જૈન સિદ્ધાંત નો વિચાર કરે એનું નામ અનુભવ નથી. એ તો બંધ સાધક છે. એ વાત ટોળીમજીએ પણ પરમાર્થ વચનિકામાં કરી છે કે કોઈ જ્ઞાની કદાપી એમ ન કહે, એમણે એમ લખ્યું છે, કોઈ પણ જ્ઞાની કદાપી એમ ન કહે કે પ્રસત્તા અવલંબનશીલ જ્ઞાન મોક્ષ નું સાધક છે કે મોક્ષ નું કારણ છે, એમ કોઈ જ્ઞાની કહે નહીં, અને કહે તો તે જ્ઞાની નથી. જા એમણે એ વાત કીધી છે. બીજું પણ એક જગ્યાએ એ વાત છે, મને શ્લોક નથી એમ. પરલક્ષી જ્ઞાન અથવા ઇન્દ્રિય જ્ઞાન નો નિષેધ કરવાનો હેતુ એ છે કે રાગ ને ઉત્પન્ન થવાનું કારણ હોવાથી તે બંધ સાધક છે, તે જ્ઞાન આત્મ સાધક નથી અથવા મોક્ષ સાધક નથી. એ આત્માને સાધતું નથી, આત્માને અવલંબતું નથી, માટે આત્માને સાધતું નથી. પર સત્તાને અવલંબે છે અને આત્માને અવલંબતું નથી, માટે આત્માનું સાધક નથી, મોક્ષનું સાધક નથી. તેથી પર તરફ ઝૂકતા ઉપયોગને સ્વસન્મુખ કરવો, પર તરફ જે ઉપયોગ ઝૂકે છે એને પાછો વાળીને સ્વસન્મુખ કરવો, અર્થાત દિશા બદલવાનો તેમાં આશય રહેલો છે. પર સન્મુખતાની દિશા બદલી અને સ્વસન્મુખ દિશા થાય એવો ત્યાં હેતુ રહેલો છે. આશય તો હેતુ છે, મોટી હેતુ. એ ત્રીજો મુદ્દો લીધો છે. ચોથો, સન્મુખ ભાવ તે આત્મ ભાવ નથી. જેમ રાગ પર ભાવ છે ને, એમ આ પણ પર ભાવ છે, એમ સમજવું. સ્વભાવ નથી, પર સન્મુખ થવું તે સ્વભાવ નથી, એ જ્ઞાન નો વિભાવ છે. જેમ રાગ થવો તે ચારિત્ર નો વિભાવ છે, પર્યાય દ્રષ્ટિ અથવા પર પદાર્થ ની શ્રદ્ધા તે શ્રદ્ધા નો વિભાવ છે, એમ પરલક્ષી જ્ઞાન, પર સન્મુખી જ્ઞાન અને ચંચળતા વાળું જ્ઞાન, આ ત્રણ પ્રકારના જ્ઞાન ના વિભાવ છે. એક પરલક્ષી જ્ઞાન, એક પર સન્મુખી જ્ઞાન, પરલક્ષી જ્ઞાન પર સાથે એકત્વ સાધે છે. પર સન્મુખ વાળું જ્ઞાન ભલે જ્ઞાન દશામાં હોય તો જ્ઞાનીનું પણ શાસ્ત્ર જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનીનું નહીં ગુરુદેવ તો ત્યાં સુધી ગયા કે ગણધરદેવનો પણ બારંગ રચનારો ઉપયોગ બંધ સાધક છે, મોક્ષ સાધક નથી. ભલે ગણધરદેવે બારંગ રચ્યા, ઉપયોગ બાર ગયો, મનથી મન સાથે પરિણમન છે, ઉપયોગ મન સાથે જોડાણ છે, તે મોક્ષનું કારણ નથી, પરસત્તાવલંબનશીલ છે. અસ્થિર છે જ્ઞાન, સ્થિર નથી, એ પણ જ્ઞાન નો વિભાવ છે. ચારિત્ર ના વિભાવમાં કષાય હોવાથી, ચારિત્ર ના વિભાવમાં કષાય ની ઉત્પત્તિ હોવાથી તે સ્થૂળ થઈ જાય છે અને બધાને માલુમ પડે છે કે મને ક્રોધ થયો, મને રાગ થયો, મને લોભ થયો, મને માન થયો. જયારે જ્ઞાન નો વિભાવ સૂક્ષ્મ હોવાથી બધાને સમજાતો નથી, એમ પરલક્ષ તો મોટા ભાગના સમજાતો નથી. પણ જેને સત્સંગ પણ આત્મલક્ષી નથી, સત્સંગ જેવું ઉત્કૃષ્ટ સાધન પણ જે પરલક્ષે સેવે છે, ઉપાસે છે, તેને એ પરલક્ષના સત્સંગને ખાઈ જાય છે. બીજું ઉપદેશ થાય એમાં કે ગમે તેટલો ક્રિયાકાંડી હોય અને ઘણી ક્રિયા કરતો હોય તો પણ અજ્ઞાન રૂપી પાડો એની ક્રિયાને ચાવી જાય છે, એને ક્રિયાના પૂળા બધા ખાઈ જાય છે. આંધળો વણે ને પાડો ચાવે, આંધળો માણસો તો આખો થી દોરડું વણ્યા કરે, વળ ચલાવે ને સૂતર હાથમાં દોરડું ગૂંથા કરે, જેમ દોરડું ગૂંથે નીચે દોરડું જાય એ પાડો બેઠો બેઠો ચાલતો હતો. હા સુધી મને એમ છું કે તો પછી પચા હાથમાં દોરડું લાંબુ કરી નાખ્યો છે, જોયો તો કટકો હાથમાં આવ્યો, ક્યાં ગયો તો બોલો પાડો ચાલી ગયો તો એમ. આખી જિંદગી સત્સંગ કર્યો હોય, શાસ્ત્ર શ્રવણ કર્યું હોય, પણ પરલક્ષ હોય ને સ્વલક્ષ ન હોય એટલે પરલક્ષ રૂપી પાડો એનો બધો સત્સંગ ચાલી જાય છે, થાય જાય બધું, કાંઈ એને કામમાં ન આવે. નુકસાન કેટલું થાય એનો હિસાબ નથી. આવો પરલક્ષ મોટો દોષ છે અને જ્ઞાન નો પરલક્ષ નો આવો મોટો દોષ જીવને જલ્દી પકડાતો નથી. ક્રોધમાન માયા લોક પકડાય છે, ચોરી કરે તો એને એ ભાવ પકડાય છે, પરલક્ષ ખાય તો એને ભાવ પકડાય છે, કેમ કે બધા સ્થૂળ દોષ છે, મોટા મોટા લાગે છે. પણ જ્ઞાન નો પરલક્ષ નો દોષ એવડો મોટો છે કે બળવાન માં બળવાન સાધન એવું સત્સંગ એને ખાઈ જાય છે અને એવું પકડાતો નથી. ના, જ્ઞાન નો દોષ છે, શ્રદ્ધાનો દોષ થાય નિયમ છે, એને શ્રદ્ધાનો દોષ એને એને ઊંધી શ્રદ્ધાથી દ્રઢ થાય, એને ઊંધી શ્રદ્ધા સવળી ન થાય, ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન કરે, સમસ્યા રાખવા માટે કરો તો એને આત્મજ્ઞાન ન થાય, શ્રદ્ધા સવળી ન થાય, સમય ન પ્રગટે. સ્વરૂપ નિશ્ચય વખતે થાય છે, સ્વરૂપ નું ઓળખાણ વખતે થાય છે, અને એ પહેલા આત્મ કલ્યાણ નું લક્ષ્ય હોય છે. બે લક્ષ્ય છે, એક છે પૂર્ણતા નું લક્ષ્ય, એમાં પૂરું પૂરું આત્મ કલ્યાણ કરી લેવું એવું લક્ષ્ય છે, એને પૂર્ણતા નું લક્ષ્ય ગુરુદેવે કહ્યું. એ પૂર્ણતાના લક્ષમાં આગળ વધે જીવ ત્યારે એને સ્વરૂપની ઓળખાણ થાય, સત્પુરુષની ઓળખાણ થવા પૂર્વક અંડરસ્ટુડ છે ત્યારે એને આત્મલક્ષ થાય, પછી આત્મલક્ષમાંથી ખસે નહીં. આ બે લક્ષ થાય ત્યારે એનું લક્ષવાળું જ્ઞાન યથાર્થ થયું, કમ્પ્લીટ થયું, લક્ષ કમ્પ્લીટ થઈ ગયું, પછી એ જ્ઞાન છે એ સ્વરૂપ ને સાથ છે, સ્વલક્ષી જ્ઞાન સ્વરૂપ સાધક છે. અહિયાં જે ઉપયોગ બહાર જાય છે એને પરલક્ષ થયું હોય તો ઉપયોગ પરસન્મુખ થયો, ત્યાં લક્ષ શબ્દ નો પ્રયોગ થયો છે, એટલી જ વાત છે. પણ એ પરસન્મુખતા નો નિષેધ છે, જ્ઞાની નો ઉપયોગ પણ બહાર જાય છે પણ એને પરલક્ષ ન કહેતા એને પરસન્મુખતા કહીએ છીએ, પણ એનો નિષેધ છે, એનો આદર નથી પણ એનો નિષેધ છે. એટલે એમાં અંતર્મુખ દિશા કરાવવાનો હેતુ રહેલો છે, અંતર્મુખતા કરાવવાનો આશય રહેલો છે નિષેધ કરવાનો. ચોથું એકાંતે આત્મ કલ્યાણ ની ભાવના અને લક્ષ હોય તો મુમુક્ષુતા વર્ધમાન થાય, વિકાસ થાય મુમુક્ષુતા, અને તો એ સ્વરૂપ લક્ષ કરીને સ્વરૂપ ને પામે, મોક્ષ માર્ગે ચડે અને નિર્વાણ પદ ને અંતે પામે. ચોથું પર્યાય માત્ર થી ભિન્ન સ્વદ્રવ્ય ને ભાવવા અથવા ઉપાસવાનો હેતુ સ્પષ્ટપણે એ છે કે પર્યાય માત્ર મક્ષાયિક ભાવ આવી ગયો. પર્યાય ચાર પ્રકારની છે, ઉદય ઉપસંક્ષ ઉપસમ અને મક્ષાયિક, એ ચારેય પ્રકારની પર્યાય નો નિષેધ કર્યો છે અધ્યાત્મના પ્રકરણમાં. એમાં ક્ષુક્ષમ ભાવમાં ક્ષુક્ષમ સમ્યક દર્શન આવી જાય, ક્ષુક્ષમ ચારિત્ર આવી જાય, ક્ષુક્ષમ વિધિ આવી જાય, સમ્યક હો. ઉપસમ ભાવમાં ઉપસમ સમ્યક દર્શન આવી જાય, ઉપસમ શ્રેણી આવી જાય. ક્ષાયક ભાવમાં ક્ષાયક શ્રેણી આવે, ક્ષાયક સમ્યક દર્શન આવે, કેવળ જ્ઞાન આવે ને પરમાનંદ આવે, અને ક્ષીર કસાય નામનું બારમા ગુણ સ્થાન નું ક્ષાયિક ચારિત્ર પણ એમાં આવી જાય. સર્વ પર્યાય નો નિષેધ કર્યો છે અધ્યાત્મ ના પ્રકરણમાં, પર્યાય માત્ર નો નિષેધ કર્યો છે. તો કહે છે કે પર્યાય માત્ર થી ભિન્ન એવા સ્વદ્રવ્ય ને ભાવવાનો હેતુ છે, એમાં ઉપાસવાનો હેતુ છે, સ્વદ્રવ્ય ની ઉપાસના નો હેતુ છે, એ સ્પષ્ટપણે એ છે. એમાં સ્પષ્ટપણે આશય એવો છે કે સર્વ ક્ષણિક ભાવો અવલંબન ને યોગ્ય નથી, કોઈ પણ ક્ષણિક ભાવ અવલંબન કરવાની યોગ્ય નથી, કેવો જ્ઞાનની પર્યાય હોય તો પણ, કેમ કે ક્ષણિક ભાવ છે, એનું અવલંબન તું લઈશ કેવી રીતે, ક્ષણ માત્ર વિનાશ પામે છે, અવલંબન લઈને કેવી રીતે તું સ્થિર થઈશ, એ તો ક્ષણમાં પલટો મારી જાય છે, બરફ તે પર્યાય છે. એટલે તેમાં કોઈ પણ ભાવ અવલંબન ને યોગ્ય નથી એવો સ્પષ્ટપણે એમાં હેતુ રહેલો છે, અને સ્વરૂપ નો અવલંબન લેવડાવવાનો એમાં હેતુ છે. કે જે નિત્ય છે, સ્થિર છે અને ધ્રુવ છે. નિત્ય છે, શાશ્વત છે, સ્થિર છે, ચલાચળ રહે છે, અચળ છે અને ધ્રુવ છે. એવા નિજ સ્વરૂપનો, નિજ પરમાત્માનો અવલંબન લેવાનો એમાં, અવલંબન લેવડાવવાનો એમાં હેતુ છે. અને પર્યાયનું અવલંબન અનાદિથી લઈ રહ્યો છે, અવલંબન છોડાવવાનો હેતુ છે. પર્યાયના અવલંબન એ પોતે દુઃખી છે, પર્યાય દ્રષ્ટિ છે. જોકે જ્યારથી જ્ઞાન દશા પ્રગટે છે ત્યારથી પર્યાય માત્ર ના અવલંબન નો નિષેધ છે, અથવા પર્યાય માત્ર થી હું ભિન્ન છું એવી એની સ્વરૂપ દ્રષ્ટિ છે. અને એની સ્વરૂપની ભાવના પણ એવી જ છે, સ્વરૂપની ભાવના પણ ખાતામાં ખેંચવા, પર ભાવ ના ખાતામાં ખેંચવા અને હોય ના ખાતામાં ખેંચવી નાખ્યા, એ શું સૂચવે છે? એવું કથન છે, એ શું સૂચવે છે? એ કથન ની પાછળ કહેનાર નો ભાવ માત્ર પોતાના નિજ પરમાત્મા પદ ની ભાવના ને વર્તે છે, ઉપાસના માં વર્તે છે. બસ મારું પરમાત્મા સ્વરૂપ છે, મારું સર્વસ્વ છે, આ સિવાય મને કઈ ઉપાદેય નથી, હું એમાં આશ્રય લેલો છે. સ્વરૂપ ને ઉપાસે છે, પણ સ્વરૂપ ને ઉપાસે છે પણ પોતે પોતાને ઉપાસતું નથી. સ્વરૂપ ને ઉપાસે છે જરૂર, પણ પોતે પોતાને ઉપાસતું નથી. દ્રષ્ટિ પણ પર્યાય ને વિષય કરે નહી અને ભાવના પણ પર્યાય ને ભાવે નહી, સ્વરૂપ ને જ ભાવે. અને કુંકુંદાચાર્ય આખો નિયમસાર ગ્રંથ નિજ સ્વરૂપ ની ભાવના અર્થે રેચો છે, એમને છેલ્લી ગાથા લખી છે. શાસ્ત્ર પૂરું કરતી વખતે આ ભાગાથા એમણે રચી છે કે નિજ સ્વરૂપ ની ભાવના અર્થે એમને નિયમ સાર રચ્યું છે અને મારે સ્વરૂપ ને મેં ભાવના ભાવી છે. અને એ ભાવના ભાવતા મેં કોઈ પણ પર્યાય ની ભાવના ભાવી નથી. કુંડકુંડ જેવા મહાન આચાર્ય જંગલમાં બેઠા બેઠા આત્મ સ્વરૂપ ની ભાવના ભાવે ત્યારે કેવી ભાવે? તો કે જોઈ લો નિયમ સર એવી ભાવે. શુદ્ધ પર્યાય તો ત્રિકાળી સ્વભાવ ના અવલંબન જ જ્ઞાની ને પ્રગટે છે, એ ખબર છે. કહેનાર ને એ વાતની ખબર છે કે જે શુદ્ધ પર્યાય ઉપશમ હોય, ક્ષોપક્ષમ હોય, કક્ષાયિક હોય, ત્રણ ભાવો છે સ્વરૂપ ને અવલંબને છે, અવલંબે છે. ઉદય ભાવ કદી સ્વરૂપ ને અવલંબતો નથી, એ કર્મ ના ઉદય ને અવલંબે છે. એ શુદ્ધ પર્યાય તો ત્રિકાળી સ્વભાવ ના અવલંબને જ્ઞાની ને પ્રત્ય છે. મુમુક્ષુ નું વજન પર્યાય ઉપર રહે તો પર્યાય બુદ્ધિ દ્રઢ થાય, અર્થાત મિથ્યાત્વ દ્રઢ થાય. ઉપદેશ તો મુમુક્ષુને વધારે વધારે છે, જ્ઞાનીને ઉપદેશ દેવની એટલી જરૂર નથી. કેમ કે પોતે જ બોધ સ્વરૂપ છે, જ્ઞાની પોતે જ બોધ સ્વરૂપ છે. પણ મોક્ષ નું વજન જો પર્યાય ઉપર રહે, ભલે કે અધ્યાત્મ પર્યાયમાં, તો પર્યાય બુદ્ધિ દ્રઢ થાય અથવા મિથ્યાત્વ દ્રઢ થાય અને દ્રવ દ્રષ્ટિ પ્રગટવામાં તે બાધક થાય. તે પર્યાય ઉપરનું વજન છે, તે દ્રવ દ્રષ્ટિ ઉત્પન્ન થવામાં બાધક થાય છે. સાધક નથી થતો પણ બાધક થાય છે. એટલે કોઈ પણ પર્યાય ઉપર મોક્ષનું વજન જવું ન જોઈએ. જ્ઞાની અથવા મુનિ નિજ કારણ પરમાત્માની ભાવના અર્થે સર્વ પર્યાયથી ભિન્ન સ્વરૂપને ભાવે છે. જ્ઞાની પણ પોતાના સ્વરૂપને ભાવે છે, મુનિ પણ પોતાના સ્વરૂપની ભાવનાથી ભાવે છે, અને એ સ્વરૂપ છે એ સર્વ પર્યાયથી ભિન્ન છે. ધ્રુવ છે ને, અને પર્યાય તો અધ્રુવ છે. બંનેમાં વિરુદ્ધ ધર્મો છે. જ્ઞાની અથવા મુનિ નિજ કારણ પરમાત્માની ભાવના છે, સર્વ પર્યાયથી ભિન્ન સ્વરૂપને ભાવે છે, અને દ્રષ્ટિના દ્રવ્ય દ્રષ્ટિના પરિણમનથી પરિણમનને દ્રષ્ટિનો કૂટ આપે છે. કૂટ આપે એટલે શું ખબર છે? આપણે નથી કે ભાઈ આ સહસ્ત્ર કુટી અવરખ ભસ્મ છે. અવરખ છે ને, અવરખ માયકા જેને કહે છે, એને ભસ્મ કરીને ખાય એટલે શરીરની શક્તિ વધે, શરીરની શક્તિ વધે. શરીરની શક્તિ વધારવામાં હવે તો અવરખ ભસ્મ ખવડાવે છે. નબળા પડી ગયો કોઈ માણસનું શરીર નબળું પડી ગયો અને અવરખ ભસ્મ આપે. હવે અવરખ તો અવરખ છે, પણ એની તાકાત વધારવા માટે એને 1000 વાર અગ્નિની આંચ આપે. એક વખત એટલી અગ્નિ આપે કે એને બાળી નાખે, રાખ કરી નાખે. એવી રીતે એને 1000 વાર બાળે, એને સહસ્ત્ર ફૂટી અવરખ ભસ્મ કહે છે. અવરખ જલ્દી બળે નહીં. આપણા ઇસ્ત્રીમાં ને આ કોઇલમાં ને બધું વપરાય છે ને, આપણે ટોસ્ટરની અંદર ને બધે અવરખનું પડ હોય છે. એટલી ગરમી લાગે ઇલેક્ટ્રિસિટીની, કોઈ બળે નહીં. એને વાળવા માટે બહુ હાયર ડિગ્રીની અગ્નિ આપવી પડે, ત્યારે એને ભસ્મ થાય, રાખ થાય. એને 1000 વાર એની આંચ આપે ત્યારે એ પરમાણુમાં શક્તિ એટલી હોય કે માણસ ખાય તો એની શરીર શક્તિ વધે. તો એને ફૂટ આપ્યો, જેમ જેમ ફૂટ આપે એમ એની શક્તિ વધતી જાય. જેમ જેમ ફૂટ આપે એની શક્તિ વધે, અગ્નિને ફૂટ આપે એમ દ્રવ દ્રષ્ટિનું પરિણમન છે, એનું ફૂટ લાગે છે પરિણમનમાં. સમયે સમયે જે દ્રવ દ્રષ્ટિથી, સ્વભાવ દ્રષ્ટિથી, સ્વરૂપ દ્રષ્ટિથી એનો ફૂટ લાગે છે. એટલે નિર્જરા થાય છે અને જ્ઞાન દશામાં મોક્ષ માર્ગમાં સાધક આગળ વધતો જાય છે દ્રવ દ્રષ્ટિના ફૂટથી. અહીં એ વાત કરી છે કે જ્ઞાની કે મુનિ નિજ પર કારણ પરમાત્માની ભાવનાર છે, સર્વ પર્યાયથી ભિન્ન સ્વરૂપને ભાવે છે, અને એ સ્વરૂપ દ્રષ્ટિનો ફૂટ છે એ પોતાના પરિણમનને ફૂટ આપે છે, બળવાન થતું જાય છે. સ્વાભાવિક પરિણમન છે, બળવાન થતું જાય છે. 1022 ના છે, 5મો છે, નહી 5મો છે, 5મી ડાયરી છે. એકમાં 200 લગભગ છે ને, 1000માં 5મું જાણે. ઉક્ત પ્રકારે ભેદ જ્ઞાન વિષયક વિધિ નિષેધ અવગાહન કરવા યોગ્ય છે. આ 4 મુદ્દા લીધા, એ ઉક્ત પ્રકારે આ પ્રકારથી તેનું અવગાહન કરવું ભેદ જ્ઞાનનું અને બીજા બધા મુદ્દાનું. 1022 અપ્રાપ્ત એવું જે જ્ઞાન અનંત કાળથી પ્રાપ્ત નથી થયું એવું જે જ્ઞાન કે જે ભવંત થવાનું કારણ છે, ભવનો નાશ કોણ કરે? આત્મજ્ઞાન સ્વરૂપ જ્ઞાન છે એ ભાવાંતરનું કારણ છે અને જીવને અનંત કાળથી તે પ્રાપ્ત થયું નથી. અનંત કાળથી અપ્રાપ્ત એવું જે જ્ઞાન કે જે ભાવાંતર થવાનું કારણ છે તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે. એ જ્ઞાનનું સ્વરૂપ જોવામાં આવે બહુ સુગમ સ્વરૂપ છે, કેમ કે જ્ઞાનનું જ્ઞાન છે, સ્વસંવેદન જ્ઞાન છે ને, જ્ઞાનનું જ્ઞાન છે, તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે. ઓકે, એની કોઈ સાબિતી ખરી? એના સુગમપણાની કોઈ દ્રષ્ટાંત છે કે હા? કેમ કે ચિરિંચને પણ તેની પ્રાપ્તિ હોય છે અને ખાબોચિયાનું એક દેડકું હોય, પાણીની માછલી હોય કે ઝેરી સર્પ હોય, હા, પોખરી હોય, ઝેરની ગળામાં ઝેરની પોખરી હોય, ક્રોધના પ્રકૃતિવશ થઈને સર્પની પર્યાયને પામ્યું છે જીવ, જીવ છે આમ તો, આત્મા છે, પણ ક્રોધની પ્રકૃતિને વશ થઈને સર્પની પર્યાયને પામ્યું છે, પણ એની રીતે આત્મજ્ઞાન થાય છે. હનુમાનના સમુદ્રમાં બેઠા હોય છે ખણીદર, પચાસ પચાસ ફૂટ લાંબા હોય, કાળા દિવાન જેવા, ઝેરી હોય, શરીર આખું કાળું હોય, જોવે ને માણસ ને ફાઈ થાય, એને આત્મજ્ઞાન થાય છે. જો દુર્ગમ હોત તો એવા પ્રાણીઓને ક્યાંથી થાય? કેટલા દેડકાને ક્યાંથી થાય? સિંહ વાઘને સર્પને ક્યાંથી થાય? એને પણ થાય છે. પ્રાપ્ત થાય ભવ, નવા ભવ ન થાય એવું જે આત્મજ્ઞાન, તે સ્વરૂપે તો અત્યંત સુગમ છે, કેમ કે તિરિંચને પણ એની પ્રાપ્તિ હોય છે. દુર્લભ હોવા છતાં અત્યંત સરળ પણ છે. કોન્ટ્રાડિક્શન દીધું છે. દુર્લભ છે એટલે શું? કે કોકને જ પાછી એની પ્રાપ્તિ થાય છે, જગતના જીવોને તો પ્રાપ્તિ નથી થતી, પણ આત્મજ્ઞાનના ક્ષેત્રમાં જે પ્રવેશ કરે છે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં અને અધ્યાત્મના પ્રકરણોમાં, એવા જીવોમાં પણ કોકને જ પ્રાપ્તિ થાય છે, માટે દુર્લભ છે. છતાંય સરળ છે એમ કે છે, દુર્લભ હોવા છતાં પણ સરળ છે, અત્યંત સરળ પણ છે, દુર્લભ તો એટલા માટે કીધું કે કોઈ વિરળ જીવને એની પ્રાપ્તિ હોય છે. અરે અત્યંત સરળતા એ તેનું રૂપ છે, એનું જે રૂપ છે સ્વરૂપ છે તો ઘણું સરળ છે, કેમ કે અસરળતા તો માયાના પ્રકરણમાં જાય છે. મિથ્યાત્મની પ્રકૃતિ માયાની છે અને એ તો મિથ્યાત્મ છૂટે ત્યારે આત્મજ્ઞાન થાય એટલે અત્યંત સરળ છે. અત્યંત સરળતા એ તેનું રૂપ છે, પરંતુ સુગમપણે પ્રાપ્ત થવા માટે જે દશા હોવી અથવા થવી જોઈએ તે દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે. આત્મજ્ઞાન એટલું કઠણ નથી, એનું કારણ કઠણ છે. એમાં મહેનત છે, આત્મજ્ઞાન એટલું દુર્ગમ નથી, પણ આત્મજ્ઞાન નું કારણ છે એ કઠણ છે. કેમ કે અનંતકાળ થી નથી થયો. જો યથાર્થ મુમુક્ષુતા આવી હોત તો આત્મજ્ઞાન તો સહેજે સહેજે થયું હોત, સુગમપણે થયું હોત. પણ એની જે પાત્રતા છે એ પાત્રતા યથાર્થ પ્રાપ્ત પાત્રતા થવી કઠણ છે. અને સવારે ચર્ચા કરી યથાર્થતા મુમુક્ષુની ભૂમિકા માટે આપણે હોસ્પિટલથી નીકળવા ત્યારે ચર્ચા કરી યથાર્થતા મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા આવવી એ બહુ મોટી વાત છે. આપણી ડાયરીમાં યથાર્થતાનો મુદ્દો બહુ ચરિત્ર છે, સેંકડો પડખાથી યથાર્થતાનો મુદ્દો. એક મુદ્દા ઉપર જો બધા બોલ ભેગા કરીએ ને તો પુસ્તક થાય એવું છે, એટલું બધું ચર્ચાનો છે. ઘણા એંગલથી કયા દ્રષ્ટિકોણથી એ વિશે પર લખાયો છે. જો જીવ પરિભ્રમણની વેદનાથી પૂર્ણતાના લક્ષ્યને પામે યથાર્થતામાં પ્રવેશ થઈ જાય, પછી એનું અવલોકન પણ યથાર્થ ચાલે, એની પ્રયોજનની દ્રષ્ટિ પણ યથાર્થ કામ કરે, એની વિરક્તિ એને વૈરાગ્ય પણ યથાર્થ હોય, એની ભાવના પણ યથાર્થ હોય, યથાર્થ બધું એનું યથાર્થ થાય. એક વાર યથાર્થ ભૂમિકામાં આવે તો આત્મજ્ઞાન દુર્લભ નથી, સુલભ છે. સ્વતંત્ર પરિણામ છે, જીવના પુરુષાર્થ નું પરિણામ છે. તે દશા પ્રાપ્ત થવી કઠણ છે કારણ કેમ કે મોટાભાગના એ યથાર્થની યથાર્થ શ્રેણીમાં પ્રવેશ કરતા નથી. મોટાભાગના કેમ એમ એ કઠણ છે એના પણ કેટલા કારણો અહીંયા લીધા છે. એ કેમ કઠણ થઈ પડ્યું છે કે એક તો જીવને પૂર્વ કર્મ ઉદય આવે ખેંચાઈ જાય, ઉદય આવે ખેંચાઈ જાય, એના પરિણામ રંગોળાઈ જાય ઉદયમાં.
એ તો અનિવાર્ય છે,
એટલે તો એને એક પૂર્વ કર્મ ના ઉદય નું જોડાણ છે એને મુશ્કેલીમાં મૂકે છે. પૂર્વકર્મ વર્તમાન હીની દશા અને અશક્તિ, એટલી તાકાત ભેગી નથી કરી, એ શક્તિ ઉપાર્જન નથી કરી, એ હીની દશા છે. એટલે પોતાની અયોગ્યતાને કારણે ખેંચાય છે. માર્ગ નું અજાણ પણ માર્ગ તો પોતે અજાણ્યો છે વગેરે પરિસ્થિતિમાં આ જીવે અનંત કાળ પસાર કર્યો છે. આ પરિસ્થિતિમાં જીવે અનંત કાળ કાઢ્યો છે. વર્તમાન કાળ જે જીવે છે એમાં ભૂતકાળ ગણો તો અનંત હશે, થોડો નથી. નિવૃત્તિમાં અને ચારેય ગતિમાં પરિભ્રમણ કર્યા જ કર્યું છે. ઇષ્ટ પરિસ્થિતિમાં જીવે અનંત કાળ પસાર કર્યો છે, તેમજ શ્રી સત્સંગ અને શ્રી સદગુરુ બંને શ્રી શબ્દ લગાવ્યો છે, તેમજ શ્રી સત્સંગ અને શ્રી સદગુરુની દુર્લભતા સર્વકાળે છે. એ તો યથાર્થ સત્સંગ ક્યાંય નથી અને યથાર્થ સાચા ગુરુ સંવેદનાની એ પણ દુર્લભ છે. આમ હોવા છતાં પણ પ્રોત્સાહન મળે એવી એક વાત છે, પ્રેરણા મળે અને નિરાશા ન મળે, હૈયાધારણ મળે એવી એક વાત છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ જીવને છૂટવાનું એકમાત્ર લક્ષ્ય થાય તો કોઈ પણ ભોગે છૂટી જવું છે, ગમે તે થાવ, ગમે તે આદિ વ્યાધિ ઉપાધિ આવી પડો, ઉપસર્ગ પરીક્ષા આવી પડો, ગમે તે થાવ, એકમાત્ર છૂટવાનું લક્ષણ હોય થાય તો સહજ માત્રમાં પાત્રતા પ્રગટે, સહજમાં જ પાત્રતા પ્રગટે અને માર્ગની સુગમતા થાય. આ બે વાત છે. આમ બે બાજુ આવી પરિસ્થિતિ છતાંય તે અંદર રસ્તો નીકળવાની પરિસ્થિતિ છે, એક વાર એને ખરા વેશમાં આવવું જોઈએ. ઈમાનદારીથી આત્મકલ્યાણ કરવું હોય તો વાંધો નથી, બાકી સંસાર વાળો હોય એનું કામ નથી.
ક્યાંય
ઠરવાને ઠરીને ઠામ થાય એવું કોઈ ઠેકાણું નથી, કોઈ ઠરીને ઠામ થાય એવું ઠેકાણું હળગે છે. આખો સંસાર તારે કોર થી લાઈ લાગેલી છે, ક્લેશ ક્લેશ ને કરોડો અબજોપતિ ના કુટુંબો જોયા છે. પારા તો ચડી ગયો હોય છોકરા ને છોકરીઓ ને બધા ને પારા તો ચડેલા હોય, ઇગોઇઝમ કામ કરતું હોય, કોઈને વતાવાય નહી, ઘરે વતાવાય નહી, ચાલો ફાટે જાય વાતવા. એટલે કોઈ હારે બેહીને વાત કરવા તૈયાર ન હોય. હું મારા ટાઈમે નાસ્તો કરી શકું, હારે બે તો કઈ વાતે થાય, કોઈ વાત કરવી પરિસ્થિતિ હોય ની અંદર. બાપ દીકરો વાત કરી શકે, એનો ભાઈ ભાઈ વાત કરી શકે, હું ના રંગરાજમાં કરી આવે. શાંતિ જીવને હોય ક્યાંથી? કોઈ જીવને એમાં શાંતિ હોય ક્યાંથી? એકબીજાની પ્રકૃતિને મેળ ન ખાતો હોય, પતિ પત્ની પ્રકૃતિને મેળ ન ખાતો હોય, શું કરે? એ કોઈને કાઢી તો મુકાય નહીં અને હક પડે નહીં, તમે તો હાલ લાગ્યા લાગ્યા જેવું જ છે ને. નિરંતર 24 કલાક ક્લેશ ની પરિણતિ ચાલતી હોય છે. આવો સંસાર છે એટલે કુંડામાં રતન છે. ક્યાંય જીવ ઠરીને ઠામ થાય એવું આ કાળમાં ઠેકાણું નથી. વૈરાગ નું નિમિત્ત થાય એવું છે. એમ કે ચોથા આરામાં ધર્મ પામવો એ તો દરિયામાં સમુદ્ર માંથી રતન લેવા જેવું છે. આ કાળમાં ધર્મ પામવો હોય તો કુંડામાં રતન લેવા જેવું, કુંડામાં પડી ગયું હોય આમ હાથ ફેરવે કે હાથમાં આવી જાય. મહાસાગર માં હાથ ફેરવો ક્યાંથી રતન હાથમાં આવે? એકાંત વાત
સુખતામાં સુસંત.